પૂજ્ય ભાઈશ્રીનું તારીખ 4/5/86 જ્ઞાન ગોષ્ઠી બોલ 127-130 ઉપર તત્વ ચર્ચા.
તીવ્ર રુચિ નથી, ઉપર ઉપર ની રુચિ છે, રુચિ બીજે છે, પછી આત્મા નથી લાગતી. આત્માની રુચિ છે એમ ભ્રાંતિ થઈ જાય, પણ રુચિ ખરેખર નહીં. રુચિ પારખી પર્વત સંયોગની, સત્તાની, ઉઘાડની, ક્યાંય ને ક્યાંય શુદ્ધાત્મા સિવાય બીજી જગ્યાએ રુચિનું કામ કરે છે. રુચિ અનુયાયી વીર્ય, જ્યાં રુચિ છે ત્યાં પરિણતિ વારંવાર ત્યાં જાય. જ્યારે આત્માની રુચિ થાય ત્યારે પરિણતિ વારંવાર આત્મા તરફ વળે, એ એનું નિશાની છે. અનુભવ પહેલાય જે રુચિ હોય ને એ વસ્તુ યાદ આવ્યા કરે વારંવાર. એની રુચિ કોઈને ભણવાની રુચિ હોય, કોઈને સત્તાની રુચિ હોય, કોઈને કઈ રુચિ હોય, કોઈને કઈ જોવાની, ઊંઘવાની, સ્પર્શ કરવાની, ચાખવાની, ક્યાંય ને ક્યાંય પાંચ ઇન્દ્રિયના વિષયોની ક્યાંય ને ક્યાંય રુચિ પડી હોય તો મન દ્વારા પરને જાણવાની, એ રુચિ પરની છે. જ્યાં રુચિ હોય ત્યાં એની પરિણતિ જાય છે. આત્માની રુચિ હોય તો આત્મા તરફ પરિણતિ વારંવાર આવે, એની અધિકતા નો મહિમા. એટલે વ્યવહાર શ્રદ્ધાની ખામી છે. વ્યવહાર શ્રદ્ધા કયો કે રુચિ કયો? આત્માની રુચિ કયો કે વ્યવહાર શ્રદ્ધા કયો? વ્યવહાર શ્રદ્ધા બરાબર પરિપક્વ થવું જોઈએ. જ્ઞાન પણ પરિપક્વ થવું જોઈએ. જ્ઞાનમાં પણ જ્ઞાયક જ હું છું એમ બારંવાર આવું. યથાર્થ પરિપક્વ અને પછી અનુભવ, એમ ત્રણ બોલ લીધા સોગાજી. યથાર્થ નિર્ણય એમ નિર્ણય કરે છે જ્ઞાન, શ્રદ્ધા પકડી ગઈ છે બરાબર. જ્ઞાને નિર્ણય કર્યો એવો આત્માનો સ્વભાવ છે, શ્રદ્ધા એ બરાબર પકડી ગઈ છે, બરાબર છે. જ્ઞાન પૂરો પ્રતીતિ થાય ને, જાણેલાની પ્રતીતિ. નિર્ણયમાં શ્રદ્ધાને જ્ઞાન ભાઈ સાથે છે. જ્ઞાન પૂર્વક શ્રદ્ધા ને શ્રદ્ધા પૂર્વક જ્ઞાન, કારણ કાર્ય કઈ નહીં. એક સમય બે થાય, ઉપચાર બી કહેવાય કારણ કાર્ય. એક સમય બે જેવો આત્માનો સ્વભાવ છે એવું શ્રદ્ધાને જ્ઞાન માર્યું. સર્વજ્ઞ ભગવાને જોયો એવો આત્મા હો, હા, એમાં કિંચિત માત્ર ફરક નહીં. બારંબાર ઉપયોગ એના તરફ જાય તો ટાઈમ એવો આવે કે અનુભવ થાય. જીવ તત્વ સંબંધે જો ભૂલ છે તો નવે તત્વ ની ભૂલ છે. પેલો જીવ રાજા જાણવો, પ્રથમ શું કરવું? એમ ધનનો અર્થ શીખેલો ભી રાજાને જાણે, જ્યાં રાજા જેમ પ્રતીતિ કરે તેનું અનુસરણ કરે, એની સેવા કરે, તો એક બે ગામ લખી દઈએ તાલપત્રો ઉપર, થોડા તાંબાના પત્રો. પેલાના કાળમાં બારો ટેમ કરતા હતા, એમ પ્રથમ આત્માથી જે પ્રથમ આત્માને જાણવો, જાણીને પછી એનો અનુભવ કરીને પછી એની પ્રતીતિ કરવી, પછી એમાં ઠરવું. ઉપયોગ લગાવી અનુભવ થાય, અનુભવ થાય એટલે અનુભવ પૂર્વક પ્રતીતિ આવે, પછી એમાં ઠરે રાખતી રહી થઈ લીન થાય વિચારી. તો રાગ થી જુદો પડ્યો નથી, પણ અવ્યક્તપણે જુદો પડી ગયો એવો નિર્ણય થાય. રાગ થી જુદો પડી ગયો એટલે રાગ થી જુદો સ્વરૂપ થશે, અવ્યક્ત છે, વ્યક્ત નથી. વ્યક્ત થાય તો આનંદ આવે. ગુરુદેવ નિર્ણય ઉપર બહુ વજન આપે છે. પેલા સાચો નિર્ણય તો કર, તું કોણ છો અને હું કોણ છું, એ જ નિર્ણય કરવો છે. બીજા શું કરે છે ને બીજાનું શું કામ છે? આપણે હું કેવો છું, હું કોણ છું, શું મારું સ્વરૂપ છે ખરું? આ સ્વાંગ છે કે જીવ છે? આ પુણ્ય પાપના પરિણામ જીવ છે કે જીવને સંયોગ થયો છે? તમારું પુણ્ય પાપ સ્વાંગ છે, કર્મ તો ભિન્ન છે. વારંવાર વેદ જ્ઞાનનો અભ્યાસ કરવો, એમ શાસ્ત્ર કહે છે અને ગુરુદેવ કહે છે. વારંવાર વેદ જ્ઞાનનો અભ્યાસ, વેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કડાક અનુભવ થઈ જાય છે એમ ગુરુદેવ એકવાર કહે. કડાક વેદ જ્ઞાનનો અભ્યાસ કરતા કડાક અનુભવ થાય છે એમ. અકસ્માત કડાક શબ્દ વાપરે ગુરુદેવ. હા, એકાએક અનુભવ થાય, એકાએક શબ્દ ગુરુદેવ ફરાક અનુભવ થાય. કોઈ કેવળ એક્સિડન્ટ એટલે અકસ્માત થાય, શબ્દો જુદા જુદા પણ એકાએક કામ. આચાર્ય ભગવાન નો શબ્દો એકાએક, એ તો એને ખબર નથી કે જ્ઞાનની પ્રેક્ટિસ નહીં કરવી. સ્વ શું ને પર શું, જીવ શું અજીવ શું, આત્મા શું આત્મા શું, અર્થા અકર્તા શું, કરતા શું, અભોગતા શું, ભોગતા શું, અભોગતા શેમાં છે, ભોગતા પણ ક્યાં છે, કરતા કોણ છે, અકર્તા કોણ છે? વેદ જ્ઞાન નો વિચાર વારંવાર, વેદ જ્ઞાન નો અભ્યાસ કરતા ખરાક અનુભવ થાય. ગુરુદેવ શબ્દ પેલો ભાવનગર થઈ ગયો ને 108 1008 પરમાગમ સાર એમાં છે. બીજું તો કોઈ ઉપાય છે? એટલા જે ભેદ જ્ઞાન શીખ્યા છે, ભેદ જ્ઞાન એ અભેદના અનુભવની વાત છે, વિકલ્પાત્મક નથી. એની પહેલા વિકલ્પાત્મક ભેદ જ્ઞાન હોય. માનસિક જ્ઞાનમાં પરોક્ષ રીતે ભેદ જ્ઞાન, જ્ઞાતા જુન કરતા નથી, જાણનાર છો પણ કરનાર નહીં. કોઈ ને કોઈ રીતે શાસ્ત્ર ના શબ્દો લઈ એને વેદના નમોકાર મંત્ર તો જન્મતાની સાથે મળ્યો ગડોલીમાં જૈનના દીકરાને નમોકાર મંત્ર. પણ જ્ઞાનીનો જન્મ થાય ત્યારે બીજો મંત્ર ભેદ જ્ઞાનનો આપે. બસ અનુભવીની વાણીમાં વારંવાર ભેદ જ્ઞાનનું જોડાયા છે. આ તારું સ્વરૂપ નથી, આ તારું અસ્થિપણું તો જેમ જીવમાં છે એમ પૂતગલ માં અસ્થિ છે, ધર્માસ્થિક અસ્થિ રૂપે છે. એનું અસાધારણ લક્ષણ જ્ઞાન છે. જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા લક્ષ્ય થાય. હું જ્ઞાનમય છું, જ્ઞાતા છું, જ્ઞાયક છું, એ જ્ઞાન ગુણની પ્રધાનતા થી આવીને એમ હું આનંદમય છું, સુખમય છું, એ બધા અસાધારણ ગુણો કહેવાય. બીજા દ્રવ્યમાં પાંચમાં નથી એ અપેક્ષા. બાકી વિકલ્પની કોઈ નિશ્ચિત વાત નથી. અનુભવ પહેલા અમુક જીવને આ વિકલ્પ ને અમુક જીવને આ વિકલ્પ, જુદા જુદા વિકલ્પ હોય, બધાને સરખો વિકલ્પ ન હોય. ચલો તો બરાબર ગુરુદેવને વ્યાખ્યાન મારે આત્માનો વિચાર હોય, એ બરાબર. પરનો વિચાર છૂટી સ્વનો વિચાર એ આખી પ્રોસેસ રહસ્યપૂર્ણ સ્થિતિમાં બતાવે છે. પ્રથમ પશ્ચાત અને તત્પશ્ચાત, પહેલા શું પછી શું અને છેલ્લે ત્રણ મુખ્ય ભેદ જ્ઞાનની વાત છે. શરીર આદિ કે રાગ થી હું જુદો છું એમ પ્રથમ વિચાર આવે, પછી મારામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર, એવો વિચાર આવે. પછી એમ હું જ્ઞાનમય જ છું, હું આનંદમય છું, બસ. પછી એ વિકલ્પ છૂટીને અનુભવ થાય એવી પ્રોસેસ ત્યાં બતાવી છે. જ્ઞાનીની વાત કરી છે, જ્ઞાનીની, પણ અજ્ઞાનીને પણ એ લાગુ પડે. ટૂંકામાં વેદ જ્ઞાનમાં અભેદની મુખ્યતા છે, વેદ જ્ઞાનમાં અભેદની મુખ્યતા છે.
વેદ
જ્ઞાન માં અભેદ નો મહિમા છે, વેદ જ્ઞાન બે વચ્ચે હોય ને, રાગ અને આત્મા બે વચ્ચે ભેદ જ્ઞાન હોય કે હું જાણનાર છું, રાગ મારું સ્વરૂપ નથી, વિભાવ છે. કોના જોરે રાગનો નિષેધ એને કર્યો? અભેદની મુખ્યતા. નાયક ભાવ એક બસ છે, આખા સમયસારમાં નાયકના ગણા છે. પાછું એવું સ્વરૂપ છે બધાનો, આત્મા જ્ઞાયક રૂપે છે, બધા જ્ઞાયક છે, ભગવાન છે બધા. સ્વીકાર કરે તો અનુભવ થાય. કોઈ જીવ રાગી નથી, કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ નથી. બોલો, જીવ મિથ્યા દ્રષ્ટિ ન હોય, જીવ તો જ્ઞાનમય હોય ને. એક સમય મિથ્યા દ્રષ્ટિ થયો તો સૌ સમય કલા સ્વભાવ થઈ જાય, છે નહી. આશ્રમ નું સ્વરૂપ છે મિથ્યા, બરાબર, મારું સ્વરૂપ નહીં. આશ્રવ ને મિથ્યા તો કયો તો વ્યાજબી છે. જીવ તો ભાવ કર્મ થી ભિન્ન છે, એ તો પેલા કળશ માં કહ્યું. ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ તે રહી નમ સમય સાર માં. ભાવ કર્મ થી એટલે મિથ્યાત્મ થી રહી છે આત્મા. ત્રણે કહો એને હું નમસ્કાર કરું છું, તું પણ એને નમસ્કાર કર. એને હું નમું છું એને તું નમ. બતાવે કે નહી ભાવ કર્મ થી બિન એટલે મિથ્યાત્વ થી બિન. ના ના, મિથ્યાત્વ થી તો આત્મા મિથ્યા દ્રષ્ટિ તો હોય જ ને. આત્મા મિથ્યા દ્રષ્ટિ હોય જ નહીં. પણ એ ઉપચાર ના કથન છે ભાઈ, બધા ઉપચાર વ્યવહાર ના છે. દ્રવ્યમાં પર્યાય નો આરોપ કર્યો, દ્રવ્ય ઉપર પર્યાય નો આરોપ કરીને, મિથ્યાત્વ નો આરોપ કરીને જીવ મિથ્યા દ્રષ્ટિ છે. એ બધા ઉપચાર ના કથન છે, વ્યવહાર ના કથન છે. વ્યવહાર સઘળો ભૂતાર છે, મહા સિદ્ધાંત છે. જ્યાં જીવ મિથ્યા દ્રષ્ટિ લખ્યું હોય ત્યાં કઈ નહીં નું કથન. જીવનભાઈ, તો વ્યવહાર સાચો કે ખોટો? બસ ખલા, વ્યવહાર નહીં, બીજાના ભાવ ને બીજાનો કહે છે. છે આશ્રવ નો ભાવ અને કે છે કે જીવ નો ભાવ. આરોપ એટલે ખોટો, જો સાવકાર હોય એને કે આ ચોરી કરી, બોલો એ તો ખોટો છે ને. આવું હે ચોરી નો ભાઈ અમારા ઉપર આરોપ મૂકે એમ આત્મા ભગવાન કે છે. શું કામ અમારા ઉપર આરોપ મૂકો છો? હું તો જ્ઞાનાનંદ પરમાત્મા જેવો છું કેવો છું. તું માન તોય ઠીક ને, ન માનતોય માન તો તારી બિલાડી. વિચાર કરતા કરતા તો અંદર ઢળી જાય. પૂરું એને ભેદ જ્ઞાન નો વિચાર હોય એનો અભાવ થાય. ભેદ જ્ઞાન પણ વિકલ્પ છે, વિકલ્પાત્મક ભેદ જ્ઞાન જોતું વેરીકલ ભેદ જ્ઞાન. ભેદ વિજ્ઞાન સીધા સીધા એક કલ્પિત નિર્વિકલ્પ ભેદ જ્ઞાન, એનાથી જીત થયા. નિર્વિકલ્પ ભેદ જ્ઞાન રાત્રિ ભિન્ન આત્માનો અનુભવ થાય. ના લેવાય જ નહીં સવિકલ્પ ભેદ જ્ઞાન થી કોઈ સિદ્ધ થાય જ નહીં. પણ તો નિર્વિકલ્પ થી થાય કે સવિકલ્પ થી થાય, સિદ્ધ થયા કેમ થયા? મોટો દોષ આવી જાય. સવિકલ્પ નો તો અભાવ થઈ જાય છે. સવિકલ્પ ક્યાં રહીએ પછી? એનું તો એનાથી થયું એ ક્યાં રહ્યું? સિદ્ધ પર્યાય કેનાથી થયું? સિદ્ધ પર્યાય થઈ મોક્ષ માર્ગ થી થઈ. મોક્ષ માર્ગ તો આત્માનો અનુભવ છે. નિર્વિકલ્પ ભેદ જ્ઞાન નો ત્યાં નિર્વિકલ્પ ભેદ જ્ઞાન લેવું, વિતરાગી ભેદ જ્ઞાન લેવું. ભેદ જ્ઞાન એને કહે છે કે રાગ થી નિવૃત્તો કે નથી નિવૃત્તો. તો નિવૃત્તો તો ભેદ જ્ઞાન છે, નથી નિવૃત્તો તો ક્યાં ભેદ જ્ઞાન થયું? સવિકલ વેદનાનું પણ ભજન નહીં, હોય આવી જાય બસ. તો રાગ છે, સવિકલ વેદના રાગ ની જગ્યા એટલું છે કે એમાં એને પક્ષ કરવો છે સ્વભાવનો, એટલે અનુભવ કરશે. સ્વભાવનો પક્ષ આવી ગયો તો અનુભવ થાય નિયમ. પક્ષ આવી ન ગયો હોય ને કલ્પના એ કરી છે કે મને પક્ષ આવી ગયો તો ભૂલ થઈ ગયા. કાંઈ કોઈનું કરવું નથી, જાણે છે જાણવા રૂપે પણ આત્માને જાણતા જાણતા મોક્ષ થઈ ગયા. આત્માને જાણે તો સમ્યક દર્શન, જાણ્યા કરે તો ચારિત્ર, કન્ટિન્યુ જાણ્યા કરે તો મોક્ષ.
આત્મભાવના ભાવતા એ એક જ
કેવળ જ્ઞાન, બાકી આત્મામાં એકાગ્રતા. ભાવના એટલે એકાગ્રતા, આત્માનું અવલંબન, લીનતા. ખીચડીના અસર બે છે, જાણે તો જીવે કરે તો મરે, બહુ મળે. કરે કરો સો હિ કરતારા, જાણે સો જાણનારા. જાણે સો કરે નહીં, કરે સો જાણે કોઈ. કોણ છે પરાકાષ્ઠા જૈન દર્શન ની? આત્મા કરતા અકર્તા કહો કે જ્ઞાતા કહો, ખોટી પરિણામમાં ક્રિયાના કારક છે, પરિણામ ક્યાં કરે, પરિણામને જાણે. સ્વયં ઉત્પન્ન થતા પરિણામને કોણ કરે, અને ન ઉત્પન્ન થાય એને કોણ કરે? ઉત્પન્ન થતા પરિણામને જ્ઞાનનો સ્વભાવ જાણવું છે, કરવું નહીં. કરવું કરતા હોય તો આગા પાછા કરી શકે. આત્મા જો કરતા હોય તો પરિણામ ને આગા પાછા વેલા મોડા એની તારતમ્યતામાં ફેરફાર કરી શકે એની શક્તિ હોય તો. શક્તિ જાણવાની છે બસ,
એની સત્તા જ્ઞાન.
જાણવું જાણવું ને જાણવું બસ, એક સમયની પર્યાય સત છે, અહેતુક છે, એને કરે કોણ? એ પર્યાય નિમિત્તિ પણ નથી, અને એ પર્યાય સ્વદ્રવ્યથી પણ નથી. નિરપેક્ષ છે, સ્વતંત્ર, સત, અહેતુક. એમ જ્ઞાન જયારે જાણે તો કરતા બધું છૂટીને તવે દ્રષ્ટિ થઈ જાય. હવે પર પદાર્થ નું કરવું તો ક્યાંય નહીં, દૂર રહો પોતાના પરિણામ ને કરતા. પરિણામ ને જાણનાર કેવો એ વ્યવહાર, કરતા માનવું અજ્ઞાન ને પરિણામ ને જાણવું કેવો વ્યવહાર. દ્રવ્ય ને અભેદ થઈને જાણે તે નિશ્ચય, બોલ આવશે આજ 23-27 માં. દ્રષ્ટિપૂર્વક જ્ઞાન જે પ્રગટ થાય છે, પરિણામથી રહી સિદ્ધાંત કર્યું, પરિણામ માત્રથી ભિન્ન છું એમ જ્યાં કહ્યું, દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવ્યો, શુદ્ધ નહીંથી આત્મા જાણ્યો, જ્યાં એ શુદ્ધ નહીંથી સહિત છું એવું જ્ઞાન થયું. હા હા, શુદ્ધ નહીંથી પણ રહી એવું સિદ્ધાંત થયું, એવું જ્ઞાન થયું, ત્યાં શુદ્ધ નહીં થી સહી થઈ ગયું, અનુભૂતિથી સહી થઈ ગયું, એ પરિણામથી અનન્ય થઈ ગયો એવું ધ્યેયપૂર્વક નહીં આપવું થઈ જાય. દ્રવ્યગુણ પર્યાય, દ્રવ્યને પર્યાય અડે નહીં, અને એ પુરુષ કહે છે કે દ્રવ્યને પર્યાય અભેદ છે, ભેદ દેખાતો નથી, યા અનુભવના કાળે ભેદ ન હોય. આ ધ્યેયપૂર્વક જ્ઞાન ની વાત છે ને, એ અપૂર્વ છે. આથી વ્યાજવાદ સાથે સુસંગત એવી જે દ્રષ્ટિ એમ પ્રગટ થાય છે, ઠેઠ પરિશિષ્ટમાં એ શ્લોક છે. વ્યાજવાદ સાથે સુસંગત એટલે શું? દ્રષ્ટિ એવી કઈ? દ્રષ્ટિમાં તો એને પર્યાય માત્ર સિદ્ધિ છે એમ શ્રદ્ધામાં લીધું, જ્ઞાનમાં પણ એમ આવ્યું, જ્યાં જ્ઞાન અંતરસનું થઈ જ્યાં પરિણમું, ત્યાં જ્ઞાને એમ જાણ્યું કે પરિણામથી રહી છું એમ જાણ્યું, તો પરિણામથી સહિત છું એમ પણ જ્ઞાન જાણ્યું. આ સમય એક રહીતનું સિદ્ધાંત, સહિતનું જ્ઞાન, સમય એક. એને વિરોધ થયો ને, રહીત ને સહિત ને વિરોધ યાદ કાઢ નાખ્યો, કથન થી શબ્દ લગાડ્યો, બસ સર્વથા કાઢી નાખ્યો. યાદવાદ સર્વથા શબ્દ ને ઉડાડે, અન્ય મતથી સર્વથા ઉપર ચડી ગયા. અલૌકિક જૈન દર્શન નાથી સહિત થયું જ્ઞાન એવું સ્વરૂપ છે. વિરોધ નથી, વિરોધ દૂર કરે છે, દૂર થઈ ગયો, કઈ વિરોધ નથી. બીજો બીજો છે કેમ કે તે કાળે તે પર્યાય થી તે દ્રવ્ય તન્મય છે, દ્રવ્ય બીજું બીજું છે એમ. પર્યાર્થિક ને પર્યાય બીજી બીજી નહીં, પર્યાર્થિક નહીં, દ્રવ્ય બીજું બીજું, કેમ કે તે સમયે તે પરિણામ થી તે દ્રવ્ય તન્મય છે, એટલે દ્રવ્ય બીજું બીજું છે. એક જ દ્રવ્ય, કારણ કે જ્ઞેચિત કરવું છે ને, ત્યાં જ્ઞેચિત કરવું, જ્ઞાન વિકાર પછી જ્ઞેય વિકાર, એટલે કહ્યું રહીત નું સિદ્ધાંત પેલી વાત કરી, રહીત નું સિદ્ધાંત થાય તો સહિત નું જ્ઞાન સાચું, પણ જો રહીત નું સિદ્ધાંત ન થાય તો સહિત નું જ્ઞાન મિથ્યા જ્ઞાન, અજ્ઞાન. સહિત થી તો માને છે, રહીત પૂર્વક સહિત નું જ્ઞાન તમે એમ છે. સહિત જ્ઞાન વ્યવહાર છે, રહીત નું જ્ઞાન નિશ્ચય, સહિત નું જ્ઞાન વ્યવહાર. ત્યાં નિશ્ચય નહીં પણ નહીં ને વ્યવહાર નહીં પણ નહીં, વિકલ્પ નહીં કઈ, ખલા કેમ છે જ્ઞાન.
એમાં પાંદુ છે 39, પ્રશ્ન નંબર 147 નંબરના પ્રશ્નમાં જિજ્ઞાસુ જેવ પ્રશ્ન પૂછે છે, હે પ્રભુ, અનુભવ દ્રવ્યનો છે, તે અનુભવ પર્યાયનો થાય છે, આત્માનો તે નિર્વિકલ્પનો થાય છે, ત્યારે દ્રવ્યનો અનુભવ થાય છે કે પર્યાયનો અનુભવ થાય છે? એવો પ્રશ્ન શિષ્યનો છે. કારણ કે આપ ઘણી વાર ફરમાવો છો કે અનુભવ તો પર્યાયનો જ થાય, અનુભવ કઈ દ્રવ્યનો થઈ શકે નહીં, એમ આપ ઘણી વખતે કહો છો. એટલી મને પ્રશ્ન થાય છે કે દ્રવ્યનો અનુભવ હોય કે પર્યાયનો અનુભવ હોય. ઉત્તર, અનુભવમાં એકલું દ્રવ્ય કે એકલી પર્યાય નથી. અનુભવ એટલે અહીંયા વેદનની વાત નથી, અનુભવ એટલે જાણવાની વાત છે. અનુભવ એટલે આનંદના વેદનની વાત નથી, અનુભવ એટલે કે આત્મસન્મુખ થઈને અનુભૂતિ થાય ત્યારે એના અનુભવમાં એટલે એના જ્ઞાનમાં અનુભવમાં એકલું દ્રવ્ય કે એકલી પર્યાય નથી. પણ સ્વસન્મુખ વળીને પર્યાય દ્રવ્ય સાથે તદ્રુપ થઈ છે, શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, તે દ્રવ્યની સાથે અનન્ય તદ્રુપ લીન થઈ જાય છે. દ્રવ્ય અને પર્યાય એનો ભેદ જુદા પણ દેખાતો નથી. કે છે વળીને પર્યાય દ્રવ્ય સાથે તદ્રુપ થઈ જાય છે, જેને ક્ષણિક તાદાત્મ પણ કહેવામાં આવે છે, એને અનન્ય પણ કહેવામાં આવે છે, એને તદ્રુપ પણ કહેવામાં આવે છે, એને દ્રવ્યમાં પર્યાય તરલીન થઈ એમ પણ કહેવામાં આવે. ને દ્રવ્ય પર્યાય વચ્ચે ભેદ નથી રહ્યો. પર્યાય દ્રવ્ય સાથે તદ્રુપ થઈ છે, ને દ્રવ્ય પર્યાય વચ્ચે ભેદ નથી રહ્યો. એટલે દ્રવ્ય તો દ્રવ્ય છે ને પર્યાય તો પર્યાય છે, પણ દ્રવ્ય ને પર્યાય વચ્ચેનો ભેદ દેખાતો નથી. આવી જે બંનેની અભેદ અનુભૂતિ, અભેદ અનુભૂતિ એટલે અભેદ જ્ઞાન, પરિણામ પર્યાય પરિણક દ્રવ્ય પરિણામી દ્રવ્યનું જ્ઞાન થઈ જાય છે. અપરિણામીનું સિદ્ધાંત, પરિણામીનું જ્ઞાન. પર્યાયથી રહીત તો સિદ્ધાંત જ્યારે થાય ત્યારે અતિન્દ્રિય જ્ઞાનને આનંદિક પર્યાયથી સહિત છું એવું જ્ઞાન પણ થાય. રહીતનું સિદ્ધાંત સહિતનું જ્ઞાન, રહીતના સિદ્ધાંતની સાથે શુદ્ધને જોવામાં આવે તો રહીતનું જ્ઞાન પણ થાય અને એ જ્ઞાનની સાથે સહિતનું જ્ઞાન પણ થાય છે. અનુભવના કાળે નિર્વિકલ્પ જ્ઞાનમાં એકલું ધ્રુવ જણાય છે અને પર્યાય જણાતી નથી એમ નથી. ઉત્પાદિતમ સત મૂળ પર્યાય વત્રમ આખો આત્મા, સામાન્ય વિશેષાત્મક આખો આત્મા જ્ઞાનમાં જ નહીં થાય છે. ધ્યાનમાં ધ્યેય ને જ્ઞાનમાં જ નહીં થાય છે. ધ્રુવનું ધ્યાન થાય છે ત્યારે ધ્યેય જ્ઞાન અને જ્ઞાતા એની એકતા થાય છે. એમ જ્ઞાન જ્ઞેય ને જ્ઞાતા એની એકતા થાય છે. અનુભવ કાળમાં એક સત્તા જણાય છે, સત્તા હોવા છતાં પણ એક સત્તા પણ એ દ્રવ્ય જણાય છે. ઉત્પાદ દ્વૈત ધ્રુવ કથનથી ત્રણ સત્તા હોવા છતાં પણ એક સત્તા પણ એ દ્રવ્ય જણાય છે, અનન્ય થઈને જણાય છે. સમય કૃષ્ણાચાર્યના પરિણામથી અનન્ય આત્મા જણાય છે એમ કે છે. વચ્ચે ભેદ નથી રહ્યો. દ્રવ્ય આ દ્રવ્ય અને આ પર્યાય એનો ભેદ હોવા છતાં ભેદ દેખાતો નથી. કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હોય, અકર્તું તો શક્તિ અખંડ રીતે ધરે. આ ધ્યેયપૂર્વક જ્ઞેય કેમ થાય છે એની વાત ચાલે છે. આ ઘાટનો પરવાની આ ભૂલમાં હતા. કાટકો કરવા દ્રષ્ટિના વિષયને દ્રવ્ય તરીકે તો લીધું, જ્યાં સુધી તો બરાબર છે, પરિણામ માત્ર થી વિનાશમાં છે, અપરિણામી છે, કુટસ્થ છે, નિષ્ક્રિય છે, દ્રષ્ટિના વિષય માટે બરાબર જ છે, એમ જ છે, એમાં કઈ ભૂલ નથી. પણ જો સર્વતા પર્યાયને બિન માને તો એકાંતનો દોષ લાગે, સર્વતા અભિન માને તો એકાંતનો દોષ લાગે. કથનચિત બિન ને કથનચિત અભિન પરિણામ માટે સમ્યક એકાંત પૂર્વક અનેકાંત નું જ્ઞાન થાય છે, નૈ પૂર્વક પ્રમાણ છે, પછી પ્રમાણ પૂર્વક નૈની પ્રવૃત્તિ થાય. અને આજે મિથ્યા દ્રષ્ટિ જીને નૈ પૂર્વક પ્રમાણ જ્ઞાન થાય, અનુભવના કાળમાં નૈ પૂર્વક પ્રમાણ જ્ઞાન નો જન્મ થાય. નૈ પૂર્વક પ્રમાણ જ્ઞાન નો જન્મ થતા દ્રવ્ય ને પર્યાય નો અનન્ય પણ જણાય. આવી જે બંને ની અભેદ અનુભૂતિ, દ્રવ્ય ને પર્યાય અભેદ, કથિત અભેદ, હો સર્વથા ભેદ નહીં, પર્યાય થી સર્વથા ભેદ માનવામાં આવે તો પર્યાય ના નાશે દ્રવ્ય નો નાશ થઈ જાય. માટે કથનચિત અભેદ ને કથનચિત ભેદ એવો વિકલ્પ નહીં. અનુભવ ના કાળે આ રહીત છો ના સહિત છો વિકલ્પ ન હોય. રહીત છો એવું જ્ઞાન હોય ને સહિત છો એવું પણ જ્ઞાન પ્રગટ થાય છે. આવી જે બંને ની અનુભૂતિ, અભેદ અનુભૂતિ જે અનુભવ છે, દ્રવ્ય પર્યાય વચ્ચે ભેદ રહે ત્યાં સુધી આ દ્રવ્ય છે ને આ પર્યાય છે, દ્રવ્ય ઉપાધેય પર્યાય, પર્યાય માત્ર હે અને દ્રવ્ય સ્વભાવ ઉપાધેય, એવો જ્યાં સુધી વિકલ્પ રહ્યા કરે ત્યાં સુધી છે વાત સાચી, દ્રવ્ય ઉપાધેય વાતે સાચી, પર્યાય હે વાતે સાચી છે. પણ બે પ્રકારના જે વિધિ નિષેધના વિકલ્પ છે તે વિકલ્પ નો અભાવ થતા પરિણામ દ્રવ્યની સન્મુખ થઈ અને દ્રવ્યને અનન્ય થઈને અનુભવી લે છે, એને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કહેવામાં આવે છે. દ્રવ્યનો નિશ્ચય પ્રમત્ત પ્રમત્તિ રહી, દ્રવ્યનો નિશ્ચય બંધમુક્તિ રહી, દ્રવ્યનો નિશ્ચય ચૌદપૂર્ણ સ્થાનથી રહી, દ્રવ્યનો નિશ્ચય ચૌદ માર્ગના સ્થાનથી પણ રહી, દ્રવ્યનો નિશ્ચય છે. અને પર્યાયનો નિશ્ચય પ્રગટ થાય છે ત્યારે દ્રવ્યથી અનન્ય થઈને ત્યારે અનુભૂતિના કાળમાં દ્રવ્ય ને પર્યાયનો ભેદ હોવા છતાં ભેદ દેખાતો નથી. દ્રવ્ય પર્યાય વચ્ચે ભેદ રહે, આ દ્રવ્ય અને આ પર્યાય બે વચ્ચે ભેદ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થાય નહીં. આ જ્ઞાન પ્રદાન કથન છે, એ ધ્યાનમાં રાખવું. આ શ્રદ્ધાનો વિષય નથી, શ્રદ્ધાપૂર્વક સમ્ય જ્ઞાન નો વિષય છે, મિથ્યા જ્ઞાન નો વિષય નથી. આ સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાન નો વિષય અનુભૂતિના કાળમાં આ થાય છે. વેદન ની વાત આવે ત્યાં પર્યાય નું વેદન હોય, દ્રવ્ય નું વેદન ન હોય. અહીંયા તો ધ્યેય પૂર્વક જ્ઞેય કેમ થાય છે એની વાત છે. જ્ઞેયમાં દ્રવ્યપૂર્ણ પર્યાય ચણે આવી ગયું. અધ્યાત્મ નું જયારે જ્ઞેય લો ત્યારે અવિકારી વિતરાગી પર્યાય જ લેવાય. અધ્યાત્મ પ્રમાણમાં શુદ્ધ દ્રવ્ય અને શુદ્ધ પર્યાય લેવાય. પછી આગમ પ્રમાણમાં જાઓ તો અબુદ્ધિપૂર્વક રાગ પણ છે, એ પણ એનું એની શ્રદ્ધામાં છે, એ વિષય જુદો. 128 દ્રવ્યથી પર્યાય ભિન્ન છે અને પછી દ્રવ્યથી અનન્ય અભિન્ન છે, બસ એટલું બસ છે, બીજા બોલની કઈ જરૂર નહીં, એમાં કઈ જરૂર નહીં. દ્રવ્ય દ્રવ્ય છે સ્વભાવ નાયક નાયક, એ મતિ શુદ્ધિ ભિન્ન છે, રહિત છે, અને અનુભવના કાળમાં એ ભાવ શુદ્ધ જ્ઞાનથી સહિત આત્મા છે, એવું જ્ઞાન થઈ જાય. જ્યારે આ શુદ્ધ જ્ઞાન અને આ શુદ્ધ જ્ઞાનનો વિષય, આ અનુભૂતિ અને અનુભૂતિનો વિષય, એવો ભેદ ડિફિકલ્ટ ધ્યાનમાં દેખાતો નથી, તો આનંદની ઘટાઘટમાં હોય જશે. આનંદની વાત આવે, બીજા પક્ષમાં આનંદની વાત આવે. આ અનુભૂતિ વિકારી દ્રવ્યના આશ્રયથી નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય ને તે જ સમયે હું આનંદ ને અનુભવું છું એવો ખ્યાલ આવે. જો આનંદ જે પ્રગટ થાય છે એનો પ્રશ્ન છે. ફરીથી ત્રિકાળી દ્રવ્યના આશ્રયથી એટલે નિયમ ભૂતાર્થને આશ્રય આનંદ પ્રગટ થાય. ભૂતાર્થ એટલે ત્રિકાળી જ્ઞાન આનંદ પોતાનો પરમાત્મા છે એનું અવલંબન લીધું આશ્રય છો તો આશ્રયથી નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ થાય. નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં આનંદ પ્રગટ થાય નવો અથવા સંકેતને વારંવાર આનંદ સંદર્ભમાં ભરતી આવે તો એ અનુભૂતિ થાય. થાય ને તે સમયે આનંદ પ્રગટ થાય. તે સમયે આનંદનો વેદન પણ હોય અને તે સમયે એમ સમયે તે સમયે હું આ આનંદને અનુભવું છું એવો ખ્યાલ આવે. નિર્વિકલ્પ ધ્યાનમાં આનંદ પ્રગટ થયો હોય અને આનંદ વેદાતો પણ હોય તે વખતે એવો ખ્યાલ આવે કે આ આનંદની પર્યાય છે એવો ખ્યાલ આવે નિર્વિકલ્પ ધ્યાનમાં, એવો એક પ્રશ્ન છે. ઉત્તર અનુભવી પુરુષ અનુભવથી વાત કરે છે. જે પોતાને અનુભવ થયો હોય એ અનુભવને આગળ રાખીને આ વાત કરે છે. આ શાસ્ત્રમાં આ લખ્યું છે એમ અત્યારે શાસ્ત્રમાં આનંદની અનુભૂતિ થાય વાતો કરી છે એમ થાય વાતો સાચી છે. પણ થાય ને તે જ સમયે આનંદ પ્રગટ થાય આનંદ વેદાય તે જ સમયે હું આ આનંદને અનુભવું છું વેદું છું એવો ખ્યાલ આવે ને એમ. ઉત્તર નિર્વિકલ્પ અનુભૂતિ કાળે જો ધ્યાનની અંદર મગ્ન છે એ કાળે એ પ્રશ્ન છે ને અંદરમાં બહાર આવી ગયા પછી વાત નથી. નિર્વિકલ્પ અનુભૂતિના કાળે શુદ્ધ ઉપયોગના કાળે આનંદનું વેદન છે. આનંદનું વેદન તો અંદરમાં છે, આનંદ વેદાય છે એ સમયે દુઃખ વેદાતું નથી પણ આનંદ વેદાય છે. વેદન છે પણ વિકલ્પ નથી. આ આનંદોને વેદાય છે એવો વિકલ્પ ત્યાં ઉઠતો નથી. વિકલ્પમાં આવે છે ત્યારે એટલે નિર્વિકલ્પ ધ્યાનમાંથી સવિકલ્પ દશામાં જ્યારે આવે ત્યારે ખ્યાલમાં આવે કે આનંદનો અનુભવ થયો છે. આજે મને અતિન્દ્રિય આનંદનો અનુભવ આવી ગયો, સંસારનો અંત થઈ ગયો, સાદી મીઠા થયો હતો, આનંદનો અનુભવ થયો છે. પણ આનંદના અનુભવ કાળે અંદર જ્યારે પડ્યો છે વેદક વખતે તે આનંદના અનુભવ કાળે આનંદ અનુભવું છું તેવો ભેદ નથી. વેદન છે આનંદનું. પણ આ આનંદ અને આ આનંદ મૂર્તિ આત્મા અને દ્રવ્ય વેદાતું નથી ને પર્યાય વિદાય છે આનંદની એવો કોઈ ભેદ એમાં અનુભવના કાળે હોતો નથી. નિર્વિકલ્પ ધ્યાનના કાળની વાત છે. અજ્ઞાની જીવને નિર્વિકલ્પ અનુભવ થયો નથી પણ શિષ્યોને પણ નિર્વિકલ્પ અનુભવ થવાનો છે એમ સમજીને અનુભવી પોતાના અનુભવની ચોખવટ કરતા જાય છે. બીજાને સમાધાન આ એટલા માટે પ્રશ્નો પણ એ પ્રકારના આવે. પ્રશ્નો આવે એટલે એના ઉત્તર પણ એ પ્રકારના આવે. જાણેલાનું જાણ કરવું છે. વેદાણો આનંદ જાણ કરવું નથી કહ્યું. જાણપણું છે એટલે જાણપણું રહી ગયું, જાણપણું રહી ગયું એટલે સવિકલ્પ માં તારા એવો આનંદ મજાઈ ગયો. જ્ઞાન નથી ગયું વિજયભાઈ દાખલો ખેતી નો રસ ખાધો ખેડૂતનો રસ તો મીઠો એ તો પૂરો થઈ ગયો હતો. પછી એને ખ્યાલ તો છે કે નહીં આજે કેરી આવી બીજી આવી ખાતી હતી એ ખ્યાલ લ્યો જાય ખ્યાલ ન જાય. પણ જયારે ખાતો હોય ત્યારે પૂછો તો કેરી કેરી કેવી રસ લાગે છે ના પાડે મને અથાણે રસ લેવા જ કેવું પ્રેમ નથી વેદન છે 129 પ્રશ્ન કેરી નો સ્વાદ આત્માને આવે છે જેમ આત્માના અનુભવ નો સ્વાદ કેવો હોય કેરી ચાણાનો પ્રશ્ન છે કે કેરી નો સ્વાદ આત્માને આવે છે એટલે પ્રશ્ન ઊંડો છે જેમ આત્માના અનુભવ નો સ્વાદ કેવો હોય. ઉત્તર કેરી તો જળ છે કેરી તો જળ કેરી નો સ્વાદ આત્માને આવતો નથી. અજ્ઞાનીઓ કે જ્ઞાનીઓ જળનો સ્વાદ ચૈતન્ય પ્રભુને આવતો નથી. કેરીના મીઠા રસનું જ્ઞાન થાય છે. જોજો કેરી એનો રસ મીઠો છે એવું જ્ઞાન થાય છે અને કેરી ઠીક છે એવી મમતાના રાગનો દુઃખનો સ્વાદ આત્માને આવે છે. કેરીનો સ્વાદ નથી આવતો. કેરી મીઠી છે રસ મીઠો છે એવું જ્ઞાન થાય છે અને જ્ઞાન થતા વેતર એમાં ઈષ્ટની કલ્પના કરે છે આ રીતે દુઃખી થાય છે. એવો જ્ઞાતા નથી રહી શકતો. એવી મમતાના રાગનો દુઃખરૂપ સ્વાદ આત્માને આવે છે. દુઃખને વેદે છે આત્મા. કેરીનો વેદનાર કેરીના રસનો વેદનાર નથી. જો રસ રસ મીઠો છે એવું જણાય છે એટલે ઈષ્ટની કલ્પના છે. જો મીઠો રસ જ્ઞાનમાં જણાતો જ ન હોત વેદાતો તો નથી પણ જણાય તો છે. પણ જાણવાના કાળે વેદનાનો ભાવ હોવાને કારણે એમાં મમતા કરીને પોતે દુઃખી થઈ જાય છે. દુઃખને વેદે થઈ એ ભૂલતો નથી રહેતો. અજ્ઞાની પોતે દુઃખને વેદે છે સ્વભાવને ભૂલીને. દુઃખરૂપ સ્વાદ આત્માને આવે આત્માના અનુભવનો હવે એનો પ્રશ્ન ઉત્તર હવે આવે છે કે આત્માના અનુભવનો જે અતિન્દ્રિય આનંદ આવે છે તે આનંદ વચન અગોચર છે અનુભવગમ્ય છે. વચનથી અગોચર છે વચનમાં એ સ્વાદ કેવો આવ્યો એ કહી શકાય નહીં. પણ જેને આનંદનો સ્વાદ આવે એને અનુભવગમ્ય છે પોતે જાણી શકે છે. એને છુપાવવું નથી. આનંદ આવ્યો એ કેવો આનંદ આવ્યો એ પૂછનારે પૂછો સવાલ એને ગોપો વિવાદ નથી. પણ વાણીમાં કઈ શકાતી નથી કેવા અનુભવ ગમે છે આનંદ. કેમ કે આનંદ પોતે અતિન્દ્રિયમય છે અને એ અતિન્દ્રિય આનંદને અતિન્દ્રિય જ્ઞાનથી જાણ્યું છે. વાણીમાં આવતું અનુભવ ગમ્ય છે. એકલા માલ માલના પ્રશ્ન અને માલ માલના ઉત્તર અનુભવ કેમ થાય આ 45 વર્ષની અંદર મુખ્યપણે બે વાત ગૌણપણે જાણવાના વિષયો પણ ઘણી પ્રકારે જણાવી ગયા. પણ મુખ્ય જ્ઞાનીની ઓળખાણ પણ આના દ્વારા જ થઈ શકે છે. મારો વારંવાર આત્મા વારંવાર આત્મા આત્માનો ભૂલ પાપ થી ભેદ કરીને આત્માનો અનુભવ કર, અનુભવ કર. તારામાં ભૂલ પાપ નથી, પર્યાયમાં છે, પર્યાય તારાથી ભેદ છે. 130 નિર્મળ પર્યાય ને રાગની પર્યાય ને પર કરવો તેમાં વાંધો નથી, પ્રશ્નકારે પ્રશ્ન કરે છે. પ્રશ્ન એ છે પરની પર્યાય ને પર જો કહો, પરમેશની પર્યાય પદવે કહો, જળની પર્યાય પદવે કહો, ભૂતગલની પર્યાય પદવે કહો, પણ સ્વની પોતાના આત્માની અને પાછી નિર્મળ પર્યાય શુદ્ધ પર્યાય એને પર્યાયને પણ પદવે કેમ કહો છો? રાગને પદવે કહો, પ્રભાવ કહો, હે કહો, ત્યાં સુધી કઈ વાંધો નથી. અભ્યાસી જીવોના બધા પ્રશ્ન છે. ઘણા વખતથી ગુરુજીના સમાગમમાં આવેલા હોય જીવો એને પ્રશ્ન અંદરના ઘણા બધા છે. અહીંયા કે છે કે સ્વની પર્યાય નિર્મળ પર્યાય પણ પદ્ધતિ કેમ કહો છો? ભેદ અપેક્ષાએ છે, ભેદ અપેક્ષા તો આત્મા છે. ઉત્તર, પરપ્રિયના લક્ષની જેમ ખુલાસા એમાં તો સ્વીકારી લઈને લક્ષ પર્યાય ભેટ થઈ ગઈ છે, એટલે આત્મા થઈ ગયો. પરપ્રિયના લક્ષની જેમ નિર્મળ પર્યાયના લક્ષે નિર્મળ પર્યાય પ્રગટ થયો હોય એનું જો લક્ષ કરવા જાય લક્ષે, પણ રાગ ઉઠતો હોવાથી એ પણ ખરેખર તે વર્ધિત છે, દ્રવ્યથી સર્વથા ભિન્ન છે, એમ જોર દીધા વિના દ્રષ્ટિનો જોર દ્રવ્ય ઉપર જતો નથી. પર્યાયથી સર્વથા ભિન્ન, કઈ પર્યાયથી? સંભાર નિગ્રહને મોક્ષની પર્યાયથી આત્મા સર્વથા, નવ તત્વથી આત્મા સર્વથા ભિન્ન છે, બંધને મોક્ષના પરિણામથી આત્મા રહિત છે, શૂન્ય છે, એનો અભાવ છે સર્વથા કે હા કથંચિત ના સર્વથા. કઈ અપેક્ષાએ સર્વથા શબ્દ વાપર્યો છે? દ્રષ્ટિની અપેક્ષાએ. દ્રષ્ટિ પર્યાય સ્વીકારતી નથી, દ્રષ્ટિ નિર્વિકલ્પ છે, એ સવિકલ્પ નથી, જ્ઞાન સવિકલ્પ છે. સવિકલ્પ હોવાથી જ્ઞાનમાં કથંચિત છે. શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ છે એટલે કથંચિત સ્વીકારતી, શ્રદ્ધામાં ક્યાદવાદ નથી. જ્ઞાન સવિકલ્પ હોવાથી ક્યાદવાદ તો ધર્મમાં છે, ક્યાદવાદ હોવાથી કથંચિત જ્ઞાનમાં લાગુ પડે છે, શ્રદ્ધાની પર્યાયમાં લાગુ પડતો નથી. માટે સર્વથા ભિન્ન છે નિર્મળ પર્યાય. દ્રવ્ય સ્વભાવથી સર્વથા ભિન્ન છે, દ્રવ્ય પર્યાયને અટકી નથી, દ્રવ્ય પર્યાયને જૂંચો નથી, સ્પર્શતો નથી. એ કઈ અપેક્ષાનું કથન છે એ અને શું અહીંયા પ્રયોજન સિદ્ધ કરવું છે, આ બે વાત ખ્યાલમાં આવે તો જૈન દર્શનનો મર્મ ખ્યાલમાં આવે. જ્યાં આવે તો પર્યાય નિર્મળ પર્યાય ને સર્વથા ભિન્ન કહી તો એકાંત દોષ લાગશે, માટે કથનથી ભિન્ન કહીએ એ બરાબર છે. અહીંયા કહે છે કે નિર્મળ પર્યાય સર્વથી ભિન્ન, સર્વથા ભિન્ન છે કે સર્વથા ભિન્ન છે એવું જો રહેતા વિના પરિણામ દ્રષ્ટિ તરફ દ્રવ્ય તરફ પહોંચતા નથી અને કરતા બધી છૂટતી નથી. પરિણામ સર્વથા ભિન્ન છે માટે આત્મા કરતા છે. જ્ઞાન અપેક્ષા એ કથનચિત કરતા ને કથનચિત નિર્મળ પર્યાયનો અકર્તા છે આત્મા. એટલે ગરીબમાં કરતા કરતા ને સ્વીકાર કર ને ગરીબમાં કે ભિન્ન સર્વથા. 38મી ગાથામાં છે, નવ તત્વથી અત્યંત આત્મા જુદો છે. પ્રગતિ શરૂ થતી છે એમ જોર લીધા વિના દ્રષ્ટિનું જોર એટલે શ્રદ્ધાનું જોર દ્રવ્યો ઉપર જતું નથી. જેથી નિર્મળ પર્યાય ને પણ રાગ ને તો પરદ્રવ્ય કહેવાય, પણ નિર્મળ પર્યાય ને પણ પરદ્રવ્ય પરભાવ અને હે કહી છે. નિયમસારમાં એ ચારે ભાવ ને પરદ્રવ્ય ને પરભાવ ને હે કયા છે, એમાં સમવનિરાને મોક્ષ ની પર્યાય પણ આશ્રય કરવા યોગ્ય નથી, માટે તેને હે કહેવામાં આવે છે. પ્રગટ કરવાની અપેક્ષા એ ઉપાદે પણ કહેવામાં આવે છે. એમ જ્યાં જ્યાં જે જે યોગ છે ત્યાં સમજવું, આશ્રય કરવા માટે પર્યાય થી આત્મા વિચ્છે રહે છે. શુદ્ધ નયના વિષયમાં પર્યાય ન હોય, દ્રષ્ટિના વિષયમાં પર્યાય ન હોય, પર્યાય થી માત્ર પર્યાય માત્ર થી ભિન્ન આત્મા છે, એ શુદ્ધ નયનો વિષય છે. શુદ્ધ નયનો વિષય પર્યાય સાપેક્ષ દ્રવ્ય નથી, પર્યાય નિરપેક્ષ દ્રવ્ય છે, પર્યાય થી રહિત છે. પર્યાય પર્યાય થી છે, દ્રવ્ય થી પર્યાય નથી, બે સદભેદ છે. તો એ જો સીધા વિના દ્રષ્ટિ નો જો દ્રવ્ય પર જતો નથી. ત્યાગ કેતા જવાબ નો જન્મ થઈ જાય છે, માટે ત્યાગ વાત આત્મામાં નથી. ત્યાગ કેતા વ્યવહાર નો જન્મ થાય છે, એટલે જેવી રીતે રાહુ સૂર્યના બિંબને આચ્છાદિત કરે છે, એવી રીતે વ્યવહાર શુદ્ધ આત્માને તિરુભૂત કરે છે. માટે પર્યાયથી આત્મા રહી છે. તમસો વિજ્ઞાતામાં તો ઘણું આવી ગયું છે, આ કઈ નવી વાત નથી. તમસો વિજ્ઞાતા આપણે ચાલી હતી, ગુરુદેવે પાસેથી આપણે સમજ્યા છીએ, પછી પાછું અહીંયા શિબિરમાં પણ તમસો વાત તમસો વિજ લીધી શકા હતા. પરિણામ માત્ર થી ભીન દ્રષ્ટિના વિષયમાં પર્યાય ન હોય, અને જ્યાં જ્ઞાન નો વિષય આવે ત્યાં પર્યાય ઉદારીમાં પર્યાય થી સહિત આત્મા છે. ઓ એટલે પર્યાય થી રહી હમણાં કહ્યું, અને હમણાં પર્યાય થી સહિત જો દ્રવ્ય ઉપર જતું નથી, તેથી નિર્મળ પર્યાય ને પણ ભેદ અપેક્ષા એ નિર્મળ પર્યાય ને અભેદ કહી ઉપર તો આત્મા થઈ ગયો ભરતભાઈ, અહીં તો ભેદ ની અપેક્ષા એ ભેદ તો લક્ષ છોડી દે, અભેદ નું લક્ષ કર. ભેદના લક્ષે અભેદ થાય, પણ ભેદના લક્ષે અભેદ શું કહ્યું, પર્યાય ભેદ છે એના લક્ષે પર્યાય દ્રવ્ય અભેદ ન થાય, દ્રવ્યના લક્ષે પર્યાય ભેદ કથનચિત થાય, એવું પર વાત આવી ગઈ. અજબ ગજબની આ જૈન દર્શન એટલે અદભુત દર્શન છે. આ વાત જગતમાં ક્યાંય દિગંબર સંતોએ આ વાત બહાર કાઢી શકીએ છે, પણ ક્યાંય અન્ય મતમાં તો હોઈ શકે નહીં. તેથી નિર્મળ પર્યાય પણ પરદ્રવ્ય પરભાવ ને હે કહી છે, એ એટલે ઉપેક્ષા કરવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય નહીં. પર્યાય ઉપર પ્રેમ છે તેનું લક્ષ પરદ્રવ્ય ઉપર જાય છે, પર્યાયની રુચિ છે એનું લક્ષ હંમેશા પરદ્રવ્ય ઉપર જાય છે. પર્યાયની રુચિ છોડાવવી છે, પર્યાય નથી છોડાવવી. પર્યાયનું લક્ષ છૂટતા પર્યાયથી અભેદ આત્મા અનુભવ થાય, બોલો. પર્યાય છોડી તો અભેદ અનુભવ નહીં થાય, પર્યાયનું લક્ષ છો તો પર્યાયથી અભેદ આત્મા અનુભવ થશે. સમજાણો બર્મ કઈ પર્યાયનું લક્ષ છોડાવવું છે, આશ્રય છોડાવવો છે. પર્યાય ને કોણ છોડે, પર્યાય સબ છે, દ્રવ્યની તાકાત નથી કે પર્યાયનો નાશ કરી શકે, અને દ્રવ્યની તાકાત નથી કે પર્યાયને ઉત્પન્ન કરી શકે. પર્યાય પ્રગટ થાય જાણે, જાય એને પણ જાણે, પર્યાય કોણ પ્રગટ કરે. તેથી નિર્મળ પર્યાય ને પણ પરદ્રવ્ય પ્રભાવને કહી એ કહી છે. પર્યાય ઉપર પ્રેમ છે, રુચિ છે, રાગ છે, તેનું લક્ષ પરદ્રવ્ય પર જાય છે. જેને પર્યાયની રુચિ છે એનું લક્ષ્ય નિમિત્ત ઉપર જાય છે, પરદે ઉપર જાય છે. તેથી તેને પરદેવીનો પર્યાય નો પ્રેમ એને પરદેવી નો જ પ્રેમ, ભક્તિ નો પ્રેમ એને પરદેવી નો પ્રેમ, શાસ્ત્ર જ્ઞાન નો પ્રેમ એને શાસ્ત્ર નો પ્રેમ, પરદેવી નો પ્રેમ.